બ્યાસી વિશ્વામિત્રની પર્ણકુટીના વિસ્તારમાં કૌશિકીનો પ્રવાસ શરૂ થતા ત્યાં જાણે આખો સંસાર ઊભો થઈ ગયો. એ વિરલ સંસારની વચ્ચે વિશ્વામિત્રની તપ સાધના નિર્વિઘ્ને અખંડિતપણે આગળ વધી રહી. નામસ્મરણમાં મગ્ન વિશ્વામિત્ર એક દિવસ તેમની પર્ણકુટીમાં બેઠા હતા. સંધ્યા નમતી આવતી હતી. ભગવાન સૂર્યનારાયણના કિરણ આછો ગુલાબી રંગ ધારણ કરી રહ્યા હતા. પક્ષીઓ દિનભરના પરિશ્રમ પછી મારા તરફ પાછા ફરી રહ્યા હતા. સારાએ વનમાં ચોમેર ગાંભીર્ય છવાઈ ગયું હતું. ત્યાં એકાએક વનના ગાંભીર્યમાં વિક્ષેપ પાડતો અવાજ સંભળાયો. વિશ્વામિત્રે કાન દઈને સાંભળ્યું તો હાથીનો પદ્રવ સંભળાતો હતો. પણ હાથી આ વિસ્તારમાં આટલી ઉતાવળી રીતે કદી ના આવતો. આ તેને શું થઈ ગયું હતું? વિશ્વામિત્રે વધુ ધ્યાન દઈને સાંભળ્યું તો હાથીના ભારે પગલાની સાથોસાથ માનવીનો સ્વર પણ સંભળાતો હતો. માનવીનો? કોઈ સ્ત્રીનો અવાજ હોય એમ લાગતું હતું. સ્ત્રીનો અવાજ? અહીં નિર્જન અરણ્યમાં સ્ત્રીનો અવાજ ક્યાંથી? કોઈ એકલ દોકલ સ્ત્રી આવા ગાઢ વનમાં પગ મૂકવાની હિંમત કરે તે શક્ય નહોતું. અને સામાન્ય રીતે ચૂપકી દીપી ચાલતા હાથીનો ભારે પદ્રવ તથા સ્ત્રીની ચીસ બંને સાથે ક્યાં સંભળાય? વિશ્વામિત્રે અહીં એટલા ચમત્કાર જોયા હતા કે આ પરે કોઈ નવો ચમત્કાર સર્જાય તો તેમને આશ્ચર્ય થાય તેમ ન હતું. પણ વિશ્વામિત્ર પોતાની ઇંતેજારી ન દબાવી શક્યા. સ્ત્રીની ચીસ સાંભળી તેમને ચિંતા પણ થઈ. વિશ્વામિત્રે પર્ણકુટીની બહાર આવી જે દ્રશ્ય જોયું તેથી તેઓ દંગ થઈ ગયા. હાથી કૌશિકીને સામે કાંઠે આવી પહોંચ્યો હતો. એક યુવતીને હાથીએ સૂંઢમાં અત્તર ઉપાડી રાખી હતી. એ યુવતી પોતાની કોમર મુઠ્ઠીઓથી હાથીને પ્રહાર કરી તેની પકડમાંથી છૂટવા મચતી હતી. વિશ્વામિત્ર કંઈ કહે તે પહેલાં હાથીએ એ યુવતીને ભીમેથી કૌશિકીના કુંડમાં પડતી મૂકી. વિશ્વામિત્ર ઝડપભેર દોડ્યા. નિમિષ માત્રમાં તેઓ કૌશિકીના કુંડ પાસે પહોંચી ગયા. ક્ષણનાય વિલંબ વિના કુંડમાં ઝંપલાવી તેમણે એ યુવતીને પાણીમાંથી બહાર કાઢી. થોડીવાર પહેલાં પ્રચંડ કાય હાથી સાથે બાથોડા ભરતી યુવતી પાણીમાં પડતા બેભાન થઈ ગઈ હતી. થોડું પાણી પી ગઈ હતી. વિશ્વામિત્ર તેને બહાર કાઢી ત્યારે તેમના હાથમાં એ શબ્દ પડી હતી. આ શું કર્યું? વિશ્વામિત્રે હાથીને ઠપકો આપ્યો. વિશ્વામિત્રનો ઠપકો સમજી હાથી તેમને વંદન કરતો હોય તેમ નીચે બેસી સૂંઢ લંબાવી રહ્યો. વિશ્વામિત્રને અત્યારે હાથી સામે જોવાની ફુરસદ નહોતી. તેમણે તાબડતોબ યુવતીના પેટમાંથી પાણી કાઢી નાખ્યું. કૃત્રિમ શ્વાસ ઉચ્છ્વાસ આપવાનું શરૂ કરી દીધું. યુવતી પાણીમાં બહુ થોડો સમય રહી હતી એટલે તે બચી જવાની પૂરી શક્યતા હતી. તેની નાડી ચાલતી હતી. શ્વાસ પણ નિયમિત થઈ ગયો હતો. થોડીવાર એ યુવતીએ આંખ ઉગાડી જાણે કમરની પાંદડીઓ ઉગડી. કેમ છે? વિશ્વામિત્રએ સંચિત પણ મૃદુ સ્વરે પૂછ્યું. પોતાના પ્રયાસથી આ અજાણી યુવતી બચી ગઈ તેથી તેમને નિરાંત થઈ. હું ક્યાં છું? યુવતીએ પૂછ્યું. એ પ્રગલ્ભ સ્વરમાં ભય નહોતો, મધુરતા હતી. જાણે બંસી બજી. માનવીના સ્વરમાં આવી અમૃત કુંપી ક્યાંથી આવી જતી હશે? તું સુરક્ષિત છે, વિશ્વામિત્રએ આશ્વાસન આપ્યું. વાર્તાલાપ બંધ પડ્યો. બંને એકમેક સામે ટગર ટગર જોઈ રહ્યા. શું થયું? કઈ વારે વિશેષ ભાન આવતા યુવતીએ પોતાનું ભીનું કૌશેય સરખું કરી બેઠા થવાનો પ્રયાસ કરતા કહ્યું. બેઠા થવા જતાં તેને લથડ્યું આવ્યું એટલે તે બેઠી ન થઈ શકી. પણ અજ્ઞાત પુરુષ સમક્ષ પોતે આ દશામાં પડી છે એનો તેને સ્વાભાવિક સંકોચ થયો. થોડીવાર સૂતી રહે, તારે વિશ્રામની આવશ્યકતા છે. ઈશ્વર કૃપાથી તું મહાન સંકટમાંથી ઉકરી ગઈ. વિશ્વામિત્રે યુવતીને ટેકો દઈ પાછી સુવડાવી દીધી. જવાબમાં યુવતી કાંઈ બોલી નહીં, લાંબી થઈને સૂઈ ગઈ. એક પર નીરવ શાંતિમાં વીતી. બીજી પરે તે યુવતી આંખો ખોલી વિશ્વામિત્ર સામે જોઈ રહી. કોઈ વાતનો તૂટી ગયેલો દોર પાછો સાધવા મચતી હોય એમ તેના ચહેરા પરના ફરતા ભાવો પરથી લાગ્યું. વિશ્વામિત્ર પણ એ ફૂટડી યુવતીની સામે જોઈ રહ્યા. વિશ્વામિત્ર આ યુવતીને પ્રથમવાર જોતા હતા, છતાં તે ચીર પરિચિત હોય એવું મનમાં કેમ લાગતું હતું? એમના અંતર્નાદના આવેશે શબ્દનો પડઘો કેમ પડવા લાગ્યો હતો? ના, સ્પષ્ટ પડઘો નહોતો, એના ભણકારા વાગતા હતા. એ થોડી પરોની બારી અશાંતિમાં બંને જાણે એકમેકની નિકટ આવી રહ્યા હતા. આ મૌન પરિચય વિશિષ્ટ હતો. ભાષા કરતાં મૌન ઉતરતું હોય એમ બંનેમાંથી કોઈને નહોતું લાગતું. સમગ્ર પરિસ્થિતિ સ્વાભાવિક અને આશ્ચર્યજનક હતી, છતાં વિશ્વામિત્રને આ અજાણી યુવતી આઘાત પામીને સામે પડી હતી તેનું આશ્ચર્ય નહોતું લાગતું. તપસ્વી અને સુંદર યુવતીનું સાનિધ્ય અને તે પાછું સ્વાભાવિક લાગે, કંઈક અસામાન્ય થઈ રહ્યું હતું. તે નિર્વિવાદ યુવતી પણ અજાણ્યા સ્થળે અપરિચિત પુરુષની ઉપસ્થિતિમાં શરમથી મરી જવાને બદલે કંઈક સમજવા માંગતી હોય તેમ વિશ્વામિત્ર સામે જોઈ રહી હતી. પોતાને અહીં જ આવવું હતું એ પ્રકારનો કોઈ ભાવ તેની વિસ્તારિત નયનોમાં છલોછલ ઉભરાતો હતો. વિશ્વામિત્ર સામે તે જે રીતે તાકી રહી હતી તેમાં ક્ષોભનું સ્થાન ધીમે ધીમે સંતોષ લઈ રહ્યો હતો. બધું વિચિત્ર હતું, છતાં મૌગ્યથી ભરપૂર હતું. તારું નામ? બંને એકમેક સામે મૂંગા મૂંગા જોયા કરે તેના કરતાં વાત કરી હોય તો સારું એમ વિશ્વામિત્રને લાગ્યું. લંબાતા મૌનથી કેટલાકને વિહ્વરતા થાય છે. વિશ્વામિત્રને એવી કોઈ અસર નહોતી થઈ, તેઓ સ્વસ્થ હતા, છતાં વાર્તાલાપ અનિવાર્ય લાગ્યો. મેનકા, યુવતીએ કહ્યું, તેમને પણ કંઈક બોલવું હતું. વિશ્વામિત્રે વાર્તાલાપનો તાર પાછો સાંધી આપ્યો તેથી તે પ્રસન્ન થઈ. મેનકા, કર વરી. વિશ્વામિત્રના મોંમાં મેનકા સંબોધન ભારે બંધ બેસતું થઈ ગયું. કેમ જાણે તેમને ભવો ભવથી આ સંબોધન કરવાની ટેવ હોય. હા, કંઈ મેનકાએ હૃદયંગમ સ્મિત કરી ઉમેર્યું, મારે અહીં ખુલ્લામાં જ રહેવું પડશે, અત્રે કોઈ આશ્રય સ્થાન નથી, ઉપર આકાશને જ છાપરું માની લેવાનું છે. ના, મારી પર્ણકુટી છે, ચાલ તને તેડીને ત્યાં પહોંચાડી દઉં, સાંજ પડી ગઈ છે, તને ઠંડી લાગતી હશે. દેવ, આપે મારું નામ તો જાણ્યું, હું આપનું નામ પૂછવાની દુષ્ટતા કરું? મારું નામ વિશ્વામિત્ર, મને એમ જ હતું. મેનકાએ બેઠી થઈ જતા કહ્યું, અરે અરે, જલ્દી બેઠી ન થા, ચક્કર આવશે. મહર્ષિ વિશ્વામિત્રની હાજરીમાં સ્વયં યમરાજ પણ મને કાંઈ ન કરી શકે. આટલું કહેતા મેનકાનું ધ્યાન કૌશિકી નદીને સામે કાંઠે સૂંઠ લંબાવીને જેમના તેમ બેઠેલા હાથી પર ગયું અને તેણે પૂછ્યું, દેવ, આ હાથી તમારો પારેલો છે? ના, પણ આ ગજરાજ કદી કોઈને રંજાડતો નથી. આજ તેણે તારી સાથે આવો દુર્વ્યવહાર કેમ કર્યો તે સમજાતો નથી. દેવ, હું આ નદીમાં ખાબકી ત્યાં સુધી આ જંગલી હાથી પર ગુસ્સે હતી, હવે તેની આભારી છું. આભારી શા માટે? તેણે મારા હાડકા ભાંગી ન નાખ્યા તે માટે. મેં તેને મુક્કીઓનો પ્રહાર કર્યો તોય તે ક્રોધિત ન થયો તે માટે. ગજરાજ, તને પ્રમાણપત્ર મળી ગયું, હવે તું જા. વિશ્વામિત્રે ઊભા થતા હાથીને આદેશ આપ્યો. હાથી આટલી આજ્ઞાની રાહ જોતો હોય તેમ તરત ચાલવા માંડ્યો. વિશ્વામિત્રે મેનકાને હાથ આપી ઊભી કરી. મેનકાને તેઓ હાથને ટેકે પર્ણકુટી તરફ લઈ જતા હતા. ત્યાં કંઈક યાદ આવ્યું હોય તેમ વિશ્વામિત્રે બૂમ પાડી, ગજરાજ. થોડે દૂર ગયેલો હાથી પરત પાછો આવ્યો. આ વખતે તે કૌશિકીની સામે કાંઠે ઊભો રહેવાને બદલે આ કાંઠે આવ્યો. હાથીને કેમ પાછો બોલાવ્યો? મેનકાએ મંદ સ્વરે પૂછ્યું. મારો મિત્ર છે, તેને થોડું કામ સોંપવું છે, વિશ્વામિત્રે આટલું મેનકાને કહી હાથી તરફ ફરી ઉમેર્યું. ગજરાજ, અતિથિના હાડકા ખોખરા કર્યા છે તો હવે તેને સુવા માટે પણ પુષ્પની સૈયાની વ્યવસ્થા કરવી પડશે ને. પહેલાં થોડા ફર પણ લેતો આવજે. વિશ્વામિત્રે સોંપેલું કામ બરાબર સમજ્યો હોય તેમ હાથી ચાલવા માંડ્યો. ઋષિ વિશ્વામિત્ર મેનકાને દોરતા પર્ણકુટી તરફ આગળ વધ્યા. તપ સૌંદર્યને દોર રહ્યું. મેનકા કંઈ ન સમજાય તેવો આનંદ માણી રહી. હાથીની સૂંઢમાં સપડાયાનો દુઃખદ અનુભવ જાણે એકાએક સુખમાં પલટાઈ ગયો. મેનકાના અંતરમાં આનંદની ભરતી ચડી. મેનકાને આ સ્થાન પોતાનું હોય એમ લાગ્યું. થોડી વારમાં હાથી પાકા ઉદુંબરની લૂમ અને મુઠ્ઠીભર જાંબુની ડારી લઈને આવી પહોંચ્યો. કુશળ માણસને ફર લેવા મોકલ્યો હોય તો તે આથી ચડિયાતા ફર ન લાવી શકે. વિશ્વામિત્રે ડારી પરથી લઈને એક જાંબુ મોંમાં મૂક્યું અને તેઓ બોલી ઉઠ્યા. સરસ ગજરાજ, આ તો અમૃત જેવા મીઠા છે. હવે પથારી માટે પર્ણ અને પુષ્પ લાવો. હાથી સમજ્યો હોય તેમ માથું હલાવતો પાછો ઉપડ્યો. વિશ્વામિત્રે મેનકાને સારા સારા જાંબુ અને ઉદુંબર આપ્યા. જાંબુ ચાખી મેનકા બોલી ઉઠી, વાહ, ઉદુંબર પણ સરસ હતા. પછી થોડી વારમાં હાથી કુમરા પાન અને પુષ્પોનો મોટો ઢગલો લઈને આવી પહોંચ્યો. સાથે ક્યાંકથી સુવારું નુગચર્મ પણ તે લેતો આવ્યો હતો. ગજરાજ, તું મારાથી સમજણમાં વધ્યો. વિશ્વામિત્રે નુગચર્મ જોઈ હાથીની સૂંઢ પર મમતાભર્યા હાથ ફેરવતા કહ્યું. વિશ્વામિત્રના પ્રેમ સ્પર્શે હાથી ડોલી ઉઠ્યો. વિશ્વામિત્રને પોતે ઉપયોગી થઈ શક્યો તેથી સંતોષ અનુભવતો હાથી ગયો. વિશ્વામિત્રે પર્ણકુટીમાં પર્ણને પુષ્પની પથારી કરી તેના પર મૃગચર્મ પાથરી દીધું. પથારી બહુ પોચી થઈ હતી. મેનકા, તું હવે ઊંઘી જા, વિશ્વામિત્રએ કહ્યું. અને તમે દેવ? મેનકાએ વિવેકપૂર્વક પૂછ્યું. મારી ચિંતા છોડી દે, આવડા મોટા આઘાત પછી તારે સંપૂર્ણ વિશ્રામની જરૂર છે. નિશ્ચિંતપણે ઊંઘી જા. પણ દેવ, કઈ મેનકા થંભી, કેમ અટકી? વિશ્વામિત્રે મેનકાને શાંત જોઈ પૂછ્યું. દેવ, પૂછો તો ખરા કે હું કોણ છું, ક્યાંથી આવી છું? મેનકાનો સ્વર ક્ષીણ હતો. તે હજી આઘાતની અસરમાંથી તદ્દન મુક્ત નહોતી થઈ. થોડા ફરનો આહાર કર્યા પછી તેની ભૂખ ટરી હતી, પણ શરીર કરતું હતું. એ બધું પૂછવા માટે પૂરતો સમય મળી રહેશે. અત્યારે ઊંઘી જા. કાંઈ વિશ્વામિત્ર ઊભા થયા. પણ કુટીનું દ્વાર અટકાવ્યું અને પોતે કૌશિકી નદીના કાંઠા ઉપર આવ્યા. ત્યાંથી કૌશિકી નદીનો કાંઠો વિશ્વામિત્રને માન માતાની ગોદ સમો હતો. પર્ણકુટીના એકાંત અને અંધકારમાં મેનકાને ભીનું કૌશેય કાઢી નીચોવી નાખ્યું. માથાના દીર્ઘ કેસ કોરા કર્યા અને પછી નિસંકોચ ભાવે મૃગચર્મ પર શરીર લંબાવ્યું. રાત જામતી આવતી હતી. રાતે વનસૃષ્ટિ સચેત હતી, પણ પર્ણકુટીની સુરક્ષિતતામાં મેનકાએ ભય રાખવાનું કોઈ કારણ નહોતું. મેનકાએ સૂતા સૂતા વિચારવાનો પ્રયાસ કર્યો, પરંતુ મૃગચર્મની હૂંફ પર્ણ અને પુષ્પોની ગલગલિયા થાય તેવી મૃદુતા અને લાગેલા થાક, એ બધું એવું ભેગું થઈ ગયું કે મેનકા થોડી વારમાં ઘસઘસાટ ઊંઘવા લાગી. વિશ્વામિત્રની પર્ણકુટી તેને પરાઈ ન લાગી. પોતે અજાણ્યાને એકલી છે તેનો પણ મેનકાને અજંપો ન થયો. વિશ્વામિત્રે થોડી વાર કૌશિકીને કાંઠે આંટા માર્યા. પછી તેઓ એક વિશાળ શિલા પર પદ્માસન વાળીને બેઠા. કૌશિકીના પીર પરની આ શિલા વિશ્વામિત્રની માનીતી હતી. થોડી વાર વિશ્વામિત્ર અંતરિક્ષમાં મીટ માડી બેસી રહ્યા. પછી તેઓ પોતાનું મન વિચારશૂન્ય કરી દેવા જતા હતા. ત્યાં અર્ધ સમાધિ જેવી સ્થિતિમાં વિશ્વામિત્રને કૌશિકી નદીની વચ્ચે હવા ઘન થતી લાગી. ધીમે ધીમે તે ઘન હવાએ સ્ત્રીનો આકાર ધારણ કર્યો. રાત્રિના ઘન અંધકાર વચ્ચે તે સ્ત્રી આકાર માર્ગ વિંધતો નદીમાંથી વિશ્વામિત્ર તરફ આવી રહ્યો. પાસે આવીને સ્ત્રીએ વિશ્વામિત્રના ખભા પર મમતાભર્યો હાથ મૂક્યો. આ મૃદુ સ્પર્શમાં કંઈક જાદુ હતું. એ સ્પર્શ માનવીને અપાર્થિવ વાતાવરણમાં ઉઠાવી લેતો. બહેન સત્યવતી, વિશ્વામિત્રે બહેનને બેસવા શિલા પર જગ્યા કરી આપતા આનંદ વિભોર સ્વરે કહ્યું. સમજ્યો. સત્યવતીએ નાના ભાઈની બાજુમાં શિલા પર બેસતા ગેલપૂર્વક પૂછ્યું. વિશ્વામિત્રે મોટી બહેનને આટલી લહેરમાં ભાગ્ય જ જોઈ હતી. તેનું મોં મલક મલક થતું હતું. તેની આંખો પણ હસતી હતી. શેની વાત કરો છો બહેન? વિશ્વામિત્રે બહેનના આનંદનું કારણ ન સમજાતું હોય તેમ ભોરા ભાવે પૂછ્યું. વાત શેની હોય? પણ તેના જ ગાણા ગવાય ને. સત્યવતીને આજ જરૂર કંઈક થઈ ગયું હતું. સદાય ગંભીર રહેતી મોટી બહેન નહીં તો આમ ટીખર ન કરે અને આવું ટીખર ન કરે. હું કંઈક સમજું એમ વાત કહો ને. વિશ્વામિત્રે પોતાની અણસમજ છુપાવવાનો લવલેશ પ્રયાસ કર્યા વિના કહ્યું. અંતર્નાદ અને મોટી બહેન સમક્ષ સમર્થ વિશ્વામિત્ર બાળક જેવા થઈ જતા, મેનકાની વાત કરું છું. કંઈ સત્યવતી પાછી અકારણ હસી પડી. ઓહો, વિશ્વામિત્રે પોતે અતિ ગંભીર માની લીધેલી વાતમાં કાંઈ માલ ન હોય તેવા ભાવપૂર્વક કહ્યું. કેમ ઓહો? સત્યવતીનું મોઢું હજુ મેર ખાતું નહોતું. મેનકા, બાપડી વખાની મારી અહીં આવી પડી છે. વિશ્વામિત્રને સત્યવતીની મસ્કરી અસ્થાને લાગી. ના, એમ માનીશમાં તો શું માનવું? જે કંઈ થાય છે તે નિયતિના ક્રમ અનુસાર થાય છે. સત્યવતી એકાએક ગંભીર થઈ ગઈ. પોતાની વાત ટીખરમાં ખપે એ જાણે તેને પસંદ નહોતું. આવી મોટી વાત ભારે ખમ બનીને કહેવા કરતાં ટીખર કરતાં કહેવી સારી એમ માની સત્યવતીએ હરવાશનો અંચરો ઓઢ્યો હતો. પણ તેની વાત જરાય હરવી નહોતી. આમાં નિયતની વાત ક્યાંથી આવી? બાપડી હાથીની સૂંઢમાં ફસાઈને નાના ના એમ નથી તો કેમ છે? તારો હાથી બહુ સમજુ પ્રાણી છે તે હું જાણું છું. હાથી તેને ઇરાદાપૂર્વક અહીં લાવ્યો છે એમ કરવાનું કારણ? હાથીથી તારું એકલવાયાપણું ન સહેવાયું તેથી. આ એકાંત મેં સ્વેચ્છાએ પસંદ કર્યું છે. પોતાને કોઈ લાચાર માને તે વિશ્વામિત્રને પસંદ નહોતું. તારી ઈચ્છા એકાંતવાસીની છે તે સાચું, પણ સમગ્ર બ્રહ્માંડની ધરિત્રી પરમ ચેતના શક્તિને તારી ઈચ્છા માન્ય નથી. બેન, તમે કેવી વાત કરો છો? મારી અવસ્થા જુઓ, મારું તપ જુઓ. મેનકાને જોઈને મારા મનમાં વિકારનો રજ માત્ર આવિર્ભાવ થયો નથી. જવાબમાં સત્યવતી કંઈ બોલી નહીં, પણ ગંભીર ભાવે માથું હલાવ્યું. મારી વાત તમે નથી માનતા? વિશ્વામિત્રે માઠું લાગ્યું હોય તેવા ભાવપૂર્વક પૂછ્યું. ભાઈ, તું જે કહે છે તે સાચું છે. તારી જીભે અસત્ય ઉચ્ચારણ થાય નહીં. જગત તારી વાત માને છે તો હું ન માનનારી કોણ? તારા મનમાં વિકાર નથી. એ જેટલું સાચું છે તેટલું જ સાચું એ પણ છે કે તારે મેનકાને સ્વીકારવાની છે. સત્યવતી ભારે ખમ થઈ ગઈ. ભાઈને માથું લગાડવા તે નહોતી ઈચ્છતી. બેન, ભારે ખમ બનીને મારો આવો વરવો ઉપહાસ કાં કરો? વિશ્વામિત્ર, તું મારો નાનો ભાઈ છે. મોટી બહેન માતાને સ્થાને ગણાય. માતા કદી બાળકની મસ્કરી ન કરે. હું તારો ઉપહાસ નથી કરતી. તારી સમક્ષ વાસ્તવિકતા રજૂ કરું છું. કેવી વિચિત્ર વાસ્તવિકતા! વિશ્વમિત્રના સ્વરમાં દ્રોણાનો આછો કંપ હતો. તેમનું સર્વજ્ઞપણું અત્યારે ઓસરી ગયું હતું. ક્યાં એકાંત, ક્યાં તપ અને ક્યાં આ વરવી વાસ્તવિકતા? દુઃખમાં આવી પડેલ મહેનકાનો સ્વીકાર? છી 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 ભાઈ, તે આવશે આવશે એવા ભણકારા નથી સાંભળ્યા? સાંભળ્યા છે, એકથી વિશેષ વખત સાંભળ્યા છે, તો બસ શું બસ, એ આવી પહોંચી છે. હું જે કહું છું તે વાસ્તવિકતા છે. સત્યવતીએ વાતનો ઘટસ્ફોટ કર્યો. બહેન, આ વાસ્તવિકતા હોય તો અકરાવનારી છે. તપોનિષ્ઠ વિશ્વામિત્રે અસહાય બાળકની જેમ મોટી બહેન સમક્ષ ઘા નાખી. વિશ્વામિત્ર, અકરાએ નહીં ચાલે. ના ના, હું આવી વાસ્તવિકતાનો સ્વીકાર નહીં કરું. ભાઈ, તારે ઈશ્વરની ઈચ્છાને વશ થવાનું છે. તારા દ્વારા ઈશ્વરે સંસ્કૃતિ સમન્વયનું યુગવર્તી કાર્ય કરાવ્યું. એ કાર્ય તો સમયના પ્રવાહમાં વહેતું થઈ ગયું. એ પ્રવાહને હવે કોઈ નહીં ખારી શકે. આર્યવ્રતમાં સંસ્કૃતિઓના સમન્વયનું કાર્ય તો પાર પડ્યું જ સમજ. હવે એ માત્ર સમયનો સવાલ છે. હું આર્યો અનાર્યોને શેરભેર થઈ ગયેલા જોઈ રહી છું. પણ આવા મહાન પ્રશ્નો પતે તે બીજા પ્રશ્નો ઊભા કરે જ છે. બે સંસ્કૃતિના સમન્વય પછી આ રાષ્ટ્રને આર્યવ્રત તો નહીં કહેવાય. અનાર્ય સંસ્કૃતિનો આર્ય સંસ્કૃતિ સાથે સમન્વય થયો છે, પરાજય તો નથી થયો. હવે આર્યવ્રત નામ ચાલુ રાખીએ તો આપણો દમંડ કહેવાય. જે રાષ્ટ્રમાં આર્યો અને અનાર્યો સમાન ભાગીદાર બનવાના છે તેનું કોઈક બીજું નામ પાડવું પડશે. વિશ્વામિત્ર, રાષ્ટ્રના નામ સહેલાઈથી નથી પડતા. આ પુનિત રાષ્ટ્રને જેનું નામ સુયોગ્ય રીતે આપી શકાય તેવા પુરુષ પ્રવરની કાર વાટ જોઈ રહ્યો છે. તારા તપ અને મેનકાના સૌંદર્યના સંયોગથી જે કન્યા ઉત્પન્ન થશે તે એ પુરુષ પ્રવરની માતા બનશે. તું એ કન્યાનો પિતા બને ત્યારે તારે એ મેનકાએ છૂટા પડવાનું છે. એ પુત્રીને પણ છોડી દેવાની છે. એ છોકરી માતા પિતાના લાડ વિના કણવ ઋષિના આશ્રમમાં તાપસ કન્યાની જેમ ઉછરશે. ભાઈ, કારના હથોડા નીચે ટીપાય તે જ સત્વશીલ. ઘડી પહેલાં આ છૂટી ખર કરતી સત્યવતી કારના પડદા હલાવતી ભવિષ્ય વેત્રી બની રહી. ભાવિના ગર્ભમાં ડોક્યું કરતી હોય તેવો સ્પષ્ટ અને સચોટ તેનો સ્વર હતો. સત્યવતીની વાતમાં કોઈ શંકા, કોઈ તર્ક વિતર્કને સ્થાન નહોતું. બેન બેન, હું તો 150 વર્ષ વટાવી ચૂક્યો છું. સંસાર જીવનના તાતણા મેં ક્યારના તોડી વછોડી નાખ્યા છે. હવે એ તાતણા પાછા ભેગા કરવા ક્યાં બેસું? વિશ્વામિત્ર વચ્ચે બોલી ઉઠ્યા. ભાઈ, આમાં તારી ઈચ્છા અનિચ્છાનો પ્રશ્ન નથી. અનંતના સ્વામીની ઈચ્છા સમક્ષ ઝૂકવાનું છે. આ રાષ્ટ્રને જેનું નામ આપવાનું છે તેની માતા તપ અને સૌંદર્યની વારસો એવી ઈચ્છા એની છે. એનો અનાદર કોણ કરી શક્યું છે? છતાં એ કન્યાની કુખે જે અમૂલ્ય રત્ન પાકવાનું છે તેની પૂર્વ તૈયારી રૂપે એ કન્યાએ કારના ઘણનો ઘા સહેવો પડશે. આ ભીષણ કસોટીમાં એ કન્યાને તારા અજોડ તપનો વારસો બર પૂરશે. સત્યવતીની વાણી વિશ્વમિત્રનું અંતર ઢંઢોરી રહી. બેન, આ બધું શું છે? તમે ઉઠીને મારી શાંતિ હરી લેવાની વાત કેમ કરો છો? શાંતિ? શાંતિ તો સ્મશાનમાં પણ હોય છે. મારો ભાઈ એવી શાંતિનો આધારક ન હોય. તારે તો આરાધવાનું છે જીવન. બેન, તમે ગમે તે કહો પણ મને એ માન્ય નથી. પાછા સંસારના કાદવમાં વાતનો હું મારી બધી જ શક્તિથી પ્રતિકાર કરવાનો છું. વિશ્વામિત્રે પડકાર કરતા હોય એમ તડફડ કરી નાખ્યું. કરી જોજે, તું એવું કરે તેમાં કંઈ વાંધો નથી, પણ એમાં પાછો પડે તો મૂંઝાઈશમાં. સત્યવતીએ પોતાના વિધાનમાં લવલેશ શંકા ન હોય એમ શાંતિપૂર્વક કહ્યું, બેન તમે મને ગભરાવ્યા કેમ કરો છો? હું તમને ગભરાવતી નથી, પણ તમે મને સહાય કેમ નથી કરતા? હું તને સહાય જ કરું છું, તું તારા ગુરુજીની વાત ભૂલી કેમ ગયો? એ વાત ભૂલવા જેવી નથી. કઈ વાત? કે ભોગવિલાસનો આટલો ભય સેવે તે મન નબળું કહેવાય, સંયમ પણ સહજ હોવો જોઈએ. સૃષ્ટિનું સાતત્ય જાળવવા સ્ત્રી પુરુષનું મિલન અનિવાર્ય છે, એમાં કોઈ પાપ નથી. માત્ર ભોગેચ્છા માટેનું જાતીય આકર્ષણ ઋતથી વિપરીત છે, એ માનવીને પાડનારું છે. આ સૂક્ષ્મ ભેદ પારખીને વર્તવાથી કોઈ વાંધો નથી આવતો. જીવનના બરાબરથી અર્ઘા રહીને કદાચ સંયમ પાળી શકાય, પણ સાચી સિદ્ધિ એ માર્ગે કદી ન લાદે. જીવનના કોયડા ઉકેલવા મથનારે જીવનની હકડાઠઠ વચ્ચે રહેવું પડશે, દૂર તરીને ઊભા રહેવું નહીં ચાલે. બેન મને સંયમ સહજ છે. એ ખરું છે, અંતરથી અને અભ્યાસથી તું બ્રાહ્મણ છો ભાઈ. તારી આ દીકરી એવી થશે કે જેને પણ સંયમિત જીવન સહજ બનશે. આ પાકટ અવસ્થાએ મારે એક વિશેષ સંતાનના પિતા થવાનું? અંતરથી મોટી બહેનની વાત સાચી લાગવા છતાં વિશ્વામિત્રની બુદ્ધિ એ વાત સ્વીકારી શકતી નહોતી. હા, એવું જ નિર્માણ છે, તારે પિતા થવાનું છે. એટલું જ નહીં, પણ એ બાળકીના જન્મ પછી પત્ની પુત્રી બંનેને છોડી દેવાના છે. મારી એ સ્પષ્ટ આજ્ઞા છે, એનું સંપૂર્ણ પાલન કરજે. મોટી બહેન નહીં, પણ જાણે વિધાતા બોલી રહ્યા. બહેન આ કોઈ વરદાન છે કે અભિશાપ? વિશ્વામિત્રના વદન પર પહેલીવાર મલાન સ્મિત ફરક્યું. વરદાન, અનુપમ વરદાન, તારી દીકરીના દીકરાના નામ પરથી આ મહાન રાષ્ટ્રનું નામ પડે તે વરદાન નહીં તો બીજું શું? પણ વરદાન પામનારે તે મૂલ્ય ચૂકવવા તૈયાર રહેવું પડે છે. પરવાર શાંતિ પ્રસરી રહી. બેન જે નારી સંજોગો વશાત અહીં આવી પડી છે તેને વિશે આવો વિચાર કરવો તે પાપ નથી? વિશ્વામિત્રે કઈ વારે પૂછ્યું. આ જાતનો વિચાર માત્ર તારા જ મનમાં ઉદ્ભવે તો તે પાપ છે, પણ મેનકા જ તને ઈચ્છતી હોય તો, એ સામેથી તારો પ્રેમ માંગતી હોય તો? મેનકા પ્રેમ માંગે આ વૃદ્ધનો? આટલું બોલતા વિશ્વામિત્ર હસી પડ્યા. મેનકા તેને સામેથી પ્રેમ કરવા આવે એ વિચાર હાસ્યાસ્પદ હતો. ભાઈ કોણ કોને ક્યારે ચાહે તેનું માપ કાઢવાનું મુશ્કેલ છે. રાજકુમારોને પાછા કાઢનાર તારી જ બહેન રૂચિક પર વારી ગઈ હતી. આ વાત કરતા સત્યવતીના ગાલ પર શરમના શેરડા પડ્યા. એ વાત મનમાં નોંધી રાખજે કે મેનકા સામેથી તારો પ્રેમ યાચે તો તેને તુચકારાય નહીં. તમારી આજ્ઞા મુજબ તેને તુચકારીશ નહીં, પણ ઇનકાર તો કરીશ. ઇનકાર કરી જોજે, પણ જડ ન થતો. મેનકાની યાચનામાં સચ્ચાઈનો રણકો લાગે તો તે સહજમાં માનીને સ્વીકારી લેજે. આખી રાત બેન ભાઈ વચ્ચે અગમ્ય વાર્તાલાપ ચાલતો રહ્યો. 84 બ્રહ્મ મુહૂર્તે માતા ઉષાએ પૂર્વ દિશાનું બારણું અધકુડું ઉગાડી જોયું તો ઋષિ વિશ્વામિત્ર કૌશિકીને કાંઠે પ્રચંડ શિલા પર તંદ્રામાં પડ્યા હતા. પુષ્પના પરિમલ સમા ઉષાના દિવ્ય કિરણના મૃદુ સ્પર્શે વિશ્વામિત્ર જાગી ગયા. ઉઠ્યા, માતા ઉષાને વંદી રહ્યા. મેનકા જાગી ત્યારે ઉષ્યકાલ અને અરુણોદય વ્યતીત થઈ ગયા હતા. બાલ રવિના કિરણો મધુરો ગુલાબી રંગ ત્યજી કઠોર શ્વેતવર્ણ ધારણ કરી રહ્યા હતા. વનમાં કંઈક વિશિષ્ટ પ્રકારની તાજગી દેખાતી હતી. મેનકા એક રાત્રિના આરામથી સ્વસ્થ થઈ ગઈ. ભય થાક આશંકા અદૃશ્ય થઈ ગયા. તેના શરીરના પ્રત્યેક અણુમાં તેજીલો પર્વરાત દેખાતો હતો. એક રાત્રિના નિશ્ચિંત વિરામ બાદ મેનકા એક પ્રહર પર્યંત નૃત્ય કરી શકે તેવી સ્ફૂર્તિવંત થઈ ગઈ. નિંદ્રાદેવીએ જાણે મેનકાને નવજીવન બક્ષ્યું. ઉઠીને મેનકાએ કૌશેય પહેર્યું. શરીર પર વસ્ત્ર મિટલાવ્યાની ક્રિયા પણ મેનકા માટે કલા પ્રવૃત્તિ હતી. વસ્ત્ર પરિધાન પતાવી મેનકાએ કેશ કુંફન કર્યું. પછી પથારીના ડગલાબંધ સુવાસિત પુષ્પોમાંથી એક તાજું લાગતું પુષ્પ લઈ અંબોડામાં નાખ્યું. આટલી તૈયારી કરી મેનકાએ ધીમેથી પર્ણકુટીનું દ્વાર ઉગાડ્યું. પર્ણકુટીના દ્વારમાંથી મેનકાએ બહાર દ્રષ્ટિ કરી તો તેણે વિશ્વમિત્ર કૌશિકીને કાંઠે પૂર્વાભિમુખ બેઠેલા જોયા. ઉઠતા વેંત સૌથી પહેલાં વિશ્વમિત્રના દર્શન થયા તેથી મેનકા મનોમન પ્રસન્ન થઈ. મેનકા મુગ્ધ ભાવે જોઈ રહી. સૂર્યના કિરણોને લીધે વિશ્વમિત્રના વદનની દીપ્તિ હતી કે વિશ્વમિત્રના તેજસ્વી વદનથી સૂર્યના કિરણ દેદીપ્યમાન હતા તેનો નિર્ણય કરવાનું કઠિન હતું. મેનકાએ વયોવૃદ્ધ તાપસના પવિત્ર તેજ સમક્ષ સૂર્ય પણ ઝાંખો લાગ્યો. મેનકા ધીમેથી પર્ણકુટીમાંથી બહાર નીકળી વિશ્વમિત્ર તરફ ચાલી. કેમ છો, સારું છે ને? ધ્યાનસ્થ લાગતા વિશ્વમિત્રે મેનકાનો મૃદુ પદ્ધ્વનિ સાંભળી તેના તરફ વરી પૂછ્યું. વિશ્વમિત્રને પણ સૂર્યના પ્રકાશમાં ઝરહરા થતા મેનકાના સૌંદર્યમાં પાર્થિવ ઉપરાંત અપાર્થિવ તેજનો ઝબકારો દેખાયો. ગઈ સાંજે જે નારી હાથીની સૂંઢમાં સપડાઈને અસહાયની જેમ અહીં આવી પડી હતી તેને આટલી સ્વસ્થતાથી અજાણ્યા વનમાં વિચરતી જોઈ વિશ્વમિત્રને સા આનંદ આશ્ચર્ય થયું. તમને હું જરાય અસ્વસ્થ લાગું છું દેવ? કહેતા હો તો નૃત્ય કરી બતાવું. મેનકાએ નૃત્યમય પગલે વિશ્વામિત્રની નજીક જતા કહ્યું. નિંદ્રા બરાબર આવી હતી ને? વિશ્વામિત્રે અતિથિના યોગક્ષેમ માટે ચિંતા વ્યક્ત કરી. ઘસઘસાટ મેનકાએ ચાલતા ચાલતા ઊંઘનો અભિનય કરી બતાવ્યો. અત્યારે તે લહેરમાં હતી. સરસ, લે આ વડવાઈનો ટુકડો, દંત ધાવન કરી લે. દેવ, તમે આ રીતે મારી સરભરા કરો તેથી મને લજ્જા આવે છે. તું અતિથિ છે, અતિથિ ઈશ્વરનું સ્વરૂપ છે. ઓહો, તો તમે મને પૂછશો? કંઈ જવાબ સાંભળવાની પરવા કર્યા વિના મેનકા કૌશિકી નદીના કાંઠા પર ગઈ. મેનકાએ થોડી વારમાં દાંતણ કરી લીધું. દાંતણ કરી મેનકા પાછી ઉમંગ ભરે પગલે વિશ્વમિત્ર પાસે આવી. લે, વિશ્વમિત્રે મેનકા સામે વિવિધ ફળના પડ્યા ધરતા કહ્યું. દેવ, આવા ફળ તો ઉપવનમાંય મળવા દુષ્કર. અહીં આટલા વિવિધ ફળ ક્યાંથી કાઢ્યા? મેનકાએ ભાત ભાતના ફળ જોઈ કહ્યું. ઉપવન ગમે તેમ તોય વનનું બચલું કહેવાય. ઉપવનમાં ન હોય તે વનમાં હોય. લે, ખાવા માંડ. વિશ્વામિત્રે ફળનો પડ્યો મેનકા તરફ હર્ષેલ્યો. એકલી? મેનકાના સ્વરમાં લાડ હતું. મારું તો વિચિત્ર ખાતું છે. માર્યા, મેનકાએ આઘાત લાગ્યો હોય તેમ કહ્યું. કેમ, શું થયું? વિશ્વામિત્રને આ નારી વિચિત્ર લાગી, છતાં તેના વર્તનમાં કશું અયોગ્ય કે અમર્યાદ નહોતું. મારે વિચિત્ર થવું પડશે ને? મેનકાએ પોતાની ઉપર મોટી આફત આવી પડવાની હોય તેમ કહ્યું. એવો પ્રશ્ન કેમ ઉઠ્યો? જેમની અતિથિ થવાનું નિર્માણ થયું છે તેમના જેવું થવું પડશે ને? એ સિવાય અહીં રહેવાશે કેમ? દેવ, હું નૃત્ય કરી શકું છું, ગાઈ શકું છું, પણ મને ભૂખ્યા રહેતા નથી આવડતું. મારાથી તપસ્વી નહીં થવાય તો શું થશે? મેનકાનું ગાંભીર્ય હાસ્યજનક હતું. તારે તપસ્વી થવાની જરૂર નથી. વિશ્વામિત્રે મેનકાને મર્મ પકડવાને બદલે ગંભીર ભાવે ધરપત આપી અને તપસ્વીજી અતિથિ સાથે બે ચાર ફળ ખાવા લાગે તો અભડાઈ જાય કે? મારી કોઈ ભૂલ થતી હોય તો મને સમજાવજો. હા, તપસ્વીના ધર્મમાં હું કાંઈ નથી સમજતી. એવું કાંઈ નથી, વિશ્વામિત્ર મેનકાની ચબરાકીથી માત થયા હોય તેમ બોલ્યા. હું પણ તારી સાથે ફર ખાવા લાગીશ. સામાન્ય રીતે હું દિનભરમાં એક વખત ફર આહાર કરું છું, પણ લાગે છે કે તું એ નિયમ ચાલવા નહીં દે. મેં એવું ક્યારેય કહ્યું? તો બીજું શું કહ્યું? ભૂખ્યા નહીં રહેવાય. અને એ બધું શું? વિશ્વામિત્રે પણ મેનકાની ગમતનો ભાવ પકડ્યો હોય તેમ કહ્યું. કૃપા કરી આક્ષેપ ન કરશો, મને તપસ્વી જીવનની ટેવ નથી, છતાં હું તપસ્વી સાથે એકટાણું કરવા તૈયાર છું. મેનકા તદ્દન સ્વાભાવિક રીતે ઋષિ વિશ્વામિત્ર સાથે નિકટતા સાધી રહી હતી. ચાલ, એ વાત પતી ગઈ. તારે કે મારે કોઈએ એકટાણું નથી કરવું. એકટાણા કરતાં આતિથ્યનું મહાત્મય ચઢિયાતું છે. આટલું સમજો છો તે કેવું સારું છે, નહીં તો અતિથિને ભૂખે મરવું પડત. મેનકાએ ભારે ખમ મોઢું રાખી કહ્યું. વિશ્વમિત્ર અને મેનકા ફર ખાવા બેઠા. દેવ, મારા પર ક્રોધ તો નથી આવ્યો ને? મેનકાએ અમૃત સમી મીઠી દ્રાક્ષ મોંમાં મૂકતા કહ્યું. ક્રોધ શા માટે? વિશ્વામિત્રએ સ આશ્ચર્ય પૂછ્યું. તમારા આ ભવ્ય એકાંત પર આક્રમણ કરવા માટે, પણ તેમાં હું દોષિત છું અને નથી, એ બંને સાચું છે. મેનકાએ જુદા જ વિષય પર વાર્તાલાપ વાર્યો. ઠીક યાદ આવ્યું કે એ તો ખરી, તો ક્યાંથી આવી? કહું, બધું જ કહું, પણ એક શરતે. મેનકાની આંખમાં નટખટ બાળક જેવું તોફાન તરવરી રહ્યું. શરતો પણ મૂકવા માંડી? શું કરું, તમારો ભાઈ થોડો છે? કહે શરત કહે. મારી શરત સાવ સીધી સાદી છે. મારી વાત સાંભળી મને અહીંથી તગડી નહીં મૂકવાની. આર્યોમાં અતિથિને તગડી મૂકવાનો રિવાજ નથી. દેવ, હું મરીચી આશ્રમ પાસે ગંધર્વ પ્રદેશમાં રહું છું. અમે થોડી બહેનપણીઓ ભેગી થઈ હતી, ત્યાં તમારી વાત નીકળી. મારી? હા, આજકાલ લોકોમાં તમારા ચમત્કાર સિવાય બીજી કોઈ વાત નથી. એક બહેનપણી કહે, વિશ્વામિત્ર એવા જબ્બર તપસ્વી છે કે તેમની ઈચ્છાથી સોજી ધરતીમાંથી આપોઆપ ઝરણું ફૂટ્યું છે. મેં કહું, એમ નવી નદી ન ફૂટે. પેલી બહેનપણી કહે, ઝરણું ફૂટ્યું છે તે સાચી વાત છે. મેં પૂછ્યું, તે એ ઝરણું જોયું છે? બહેનપણી કહે, ના, જોયું નથી, સાંભળ્યું છે. મેં કહું, તો એ ટાઢા પોરના ગપ? બહેનપણી કહે, ના ના, ગપ નથી, પણ ત્યાં જવાનું માનવી માટે મુશ્કેલ છે. મેં પૂછ્યું, કાં? તો એ કહે, એક તો વન અગોચર છે અને બીજું ત્યાં એક જંગલી હાથી રહે છે. એ હાથી કોઈને વિશ્વામિત્રના વનમાં ફરકવા દેતો નથી. મેં વિચાર્યું, તો આપણે એ વનમાં જવું જ, વિશ્વામિત્રને જોવા. કોઈ પણ નિર્ણયનો અમલ કરવામાં હું વાર નથી લગાડતી. બે દિવસ પછી હું કોઈને ખબર ન પડે તેમ અહીં આવવા નીકળી પડી. પછી? વિશ્વામિત્રને વાતમાં રસ પડ્યો. મેનકા તેમને જબરી લાગી. જે ન થઈ શકે તે કરવાની ઝંખનામાં તેમને વિશિષ્ટ પ્રાણતત્વ દેખાયું. મારી બહેનપણીઓએ તમારા આશ્રમની જે દિશા બતાવી હતી તે તો સાચી હતી, પણ હું ખાતરી કરવા ન રોકાઈ. મારા સાહસના મારે ડીમડીમ નહોતા વગડાવવા. શરૂઆતમાં તો હું સાચી દિશામાં હોઈશ, પણ પછી કોઈ અવરી કેડીએ ચડી ગઈ. ચાલ્યા જ કરું, ચાલ્યા જ કરું, પણ મારી બહેનપણીએ કયા હતા તેવા કોઈ ચિહ્ન દેખાય જ નહીં ને? મને લાગ્યું કે લોકો ગપ્પા મારે છે. હું કેવી મૂર્ખ કે ગપ્પાને આધારે નીકળી પડી. નિરાશ થઈને હું પાછી ફરવા જતી હતી, ત્યાં તમારા હાથીની ઝપટમાં આવી ગઈ. હાથી જોયો એટલે મારા મનમાં બહેનપણીની વાત તાજી થઈ. હાથીની નજરમાંથી છટકવા હું ઝાડ પર ચડવા લાગી, પણ તપસ્વી વિશ્વામિત્રને જો ત્રિકાળનું દર્શન હોય તો તેમના માનીતા હસ્તીને પ્રત્યક્ષ દર્શન તો હોય જ ને, કહી મેનકા હસી. એ હાસ્યમાં નિર્વ્યાજ સરળતા હતી. ત્યાં હાથીએ તને પકડી પાડી? વિશ્વામિત્રે અહોભાવપૂર્વક પૂછ્યું. તેમને મેનકાનું સાહસ જબરું લાગ્યું. હા, તમારા હાથીએ મને ડાબી બાજુ પરથી સીધી સૂંઢમાં ઉઠાવી લીધી. મેં ઈશ્વરને અંતિમ પ્રાર્થના કરી લીધી. બીજું કાંઈ થઈ શકે તેમ હતું જ નહીં ને. મને ખાતરી થઈ ગઈ કે મારા જીવનનો આ ફેરો પરિપૂર્ણ થયો. હાથી મને નીચે પછાડી ઉપર પગ મૂકે એટલી જ વાર હતી. નવાઈભરી રીતે એ આખરી પરે મારા મનમાં ઈશ્વર સિવાય બીજો કોઈ વિચાર ના આવ્યો, અને તે બચવા માટે નહીં પ્રાર્થના માટે. પણ બહેનપણીઓએ તમારા ચમત્કારની વાતો કરી હતી તે સાચી લાગી. હું મૃત્યુની પરની વાટ જોતી હતી, છતાં હાથીએ મને નીચે પછાડવાને બદલે તેની સૂંઢના પાસામાં અદ્દર રાખી મૂકી અને એક ઉજરડોય ન થાય તેની ચીવટભરી કાળજી રાખતો હોય તેમ હાથી મને ઉપાડી હું જતી હતી તેથી અવરી જ દિશામાં ઝડપભેર ચાલવા લાગ્યો. પરભર તો મને શું થઈ રહ્યું છે તે સમજાયું નહીં. પછી હું હાથીની સૂંઢની પકડમાંથી છટકવા તેને મૂકીઓનો પ્રહાર કરવા લાગી. કેવી બાલિશ ચેષ્ટા! પણ હાથીને તેની જરાય અસર ન હોય એમ તે આગળ ને આગળ વધી રહ્યો. છેક આ નદીને કાંઠે આવી હાથીએ મને તેમાં ઝબકોરી ત્યારે તો આ અદ્ભુત સ્થાનનો કોઈ ચમત્કાર જોવાની મને સહમ નહોતી. પણ અત્યારે જોઉં છું કે અહીં ઋષિ વિશ્વામિત્ર છે, નદી છે, હાથી છે, પણ જંગલી નહીં, પૂર્ણ સુસંસ્કૃત. મને બધે ચમત્કાર 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 જ દેખાય છે. મારે જ્યાં પહોંચવું હતું ત્યાં આપમેળે પહોંચી ગઈ. આમાં અશ્રદ્ધા ક્યાં ટકે? મને તો આ બધામાં ઈશ્વરની લીલાના દર્શન થાય છે. દેવ, આ નદીનું નામ શું? મેનકામાં વાત કરવાની અજબ આવડત હતી. કૌશિકી, વિશ્વામિત્રે કહ્યું. ત્યારે તો નદી પણ તમારા કુળની જ. મેનકાએ મૃદુ સ્મિત કર્યું. પ્રાથમિક પરિચય જ મેનકા વિશ્વામિત્ર સાથે મીઠો ઉપહાસ કરતી થઈ ગઈ હતી, છતાં તેના વર્તનમાં આ છકલાઈનો જરાય અંશ નહોતો. વાતોમાં ને વાતોમાં પડિયાના બધા ફર ક્યારે ખવાઈ ગયા તેનું બેમાંથી કોઈને ધ્યાન ન રહ્યું. ફર મીઠા હતા અને વાતો એથી એ મીઠી હતી એટલે બેમાંથી એકને કંટાળો આવે તેવું નહોતું. હજી ભૂખ છે? વિશ્વામિત્રે ખાલી પડિયા ચિંધતા પૂછ્યું. ભૂખ? મને આશ્ચર્ય થાય છે. શેનું આશ્ચર્ય? દેવ, અહીંની હવામાં ચમત્કાર લાગે છે. ન કલ્પ્યું હોય એવું જ બધું થાય છે. આટલા બધા ફર કદી એક સાથે ખાધાનું મને યાદ નથી, છતાં પેટમાં ભાર નથી. થોડા વિશેષ ફર? ના, હવે ભૂખ નથી. પણ પાછું બપોરે ખાવા મળશે ને? કંઈ મેનકા હસી. એની ચિંતા ન કરીશ, ઈશ્વરની કૃપાથી આવન ભરપૂર છે. ખાનાર કરતાં ખવડાવનાર મોટો છે. 85. સાંજે વિશ્વામિત્ર પર્ણકુટીમાં સૈયા તૈયાર કરી બહાર નીકળ્યા. ત્યારે મેનકા કૌશિકી નદીમાં કાંકરા ફેંકી રમત કરતી હતી. મેનકાને પણ કૌશિકી નદી આપજન જેવી લાગવા માંડી હતી. મેનકા, તારી સૈયા તૈયાર છે. વિશ્વામિત્રે કહ્યું. તમે તૈયાર કરી દેવ? મેનકાએ વિશ્વામિત્ર તરફ ફરી અત્યંત માઠું લાગ્યું હોય તેવા ભાવપૂર્વક કહ્યો. હા, કંઈ અપરાધ થયો? વિશ્વામિત્રને મેનકાની ગ્લાની ન સમજાય. અત્યારે જાણે તેમનો ટીખર કરવાનો વારો આવ્યો. અપરાધ? અપરાધ નહીં, મહા અપરાધ થયો. મારી પથારી તમે કરી આપો? આવડો મોટો અપરાધ માટે મારે તો રૌર્વ નર્કમાં રીબાવવું પડશે ને? મેનકા ગંભીર હતી. મેં કરેલ પથારી પર સુવાથી તારે રૌરવ નર્કની યાતના ભોગવવી પડે એની મને ખબર નહોતી. હવેથી તારી પથારી તું કરી લેજે. અને દેવ, એકબીજા અપરાધ વિશે પણ સાથોસાથ પૂછી લઉં. અપરાધોની પરંપરા લાગે છે, ખુશીથી પૂછ. તમે ક્યાં સુવાના છો? ગઈરાતની જેમ કૌશિકીને તટે. દેવ, તમારો હાથી ક્યાંય આટલામાં હશે? હસ્તીને કેમ યાદ કરવો પડ્યો? તમારા એ હાથીને બોલાવો અને તેને કહો કે એ મને જ્યાંથી પકડી લાવ્યો હો તો ત્યાં પાછો મૂકી આવે. આવી ઘોર અંધારી રાતે ન જવાય. તારે જવું હશે તો હસ્તી તને આવતીકાલે સવારે વિશ્વામિત્રએ મેનકાની જવાની વાતથી નિરાતનો દમ મૂકતા કહ્યું. મેનકા જાય તો બહેનની ને અંતરના નાદની બધી આગાહીઓ ખોટી પડે, કામ થઈ જાય. તમારે મને કાઢી મૂકવી હશે તો સવારે તો હું મારે પગે ચાલીને જતી રહીશ, પણ મને કાઢવી જ હોય તો વધુ એક રાતે અહીં રહેવા દેવાની શી જરૂર છે? મારી દયા ખાવાની જરૂર નથી. અત્યારે જ તમારા હાથીને બોલાવી મને મોકલાવી દો. વાત કરતાં મેનકાનો સાદ ગરગરો થયો. કોણ તને કાઢી મૂકે છે? વિશ્વામિત્રે મેનકાના અણચિંત્યા હુમલાથી નવાઈ પામતા પૂછ્યું. મેનકાએ શું તેમના અંતરની વાત જાણી લીધી હતી? તમે, મેનકાએ જરાય અચકાયા વિના કહ્યું. એવું મેં કહ્યું નથી. તું એમ કેમ સમજી? વિશ્વામિત્રે ગંભીરતાપૂર્વક પોતાનો બચાવ કર્યો. તપસ્વીઓ સાફ સાફ શબ્દોમાં જા એમ કહેવાને બદલે અકરાઈને જતું રહેવું પડે તેવી પરિસ્થિતિ ઊભી કરી શકે છે. મેનકા, તું બહુ જબરી છે. મેં કાંઈ કહ્યું નથી, છતાં કેવી લડવા લાગી છે? વિશ્વામિત્રે થાક્યા હોય તેવા ભાવપૂર્વક કહ્યું. કાંઈ કહ્યું નથી, પણ દેવ, તમે બહાર પડ્યા રહી મને પર્ણકુટીમાં કોમર સૈયા પર સુડાવી રાખો તેથી મારે શું સમજવું? મેનકા છોડે તેમ નહોતી. પર્ણકુટી એક છે, તું અહીંની અજાણી છે. હું જાણીતો છું, મને બહાર સુઈ રહેવામાં કોઈ જોખમ? આવી અવરી પિરાસી કામ આડ્યા કરો? આપણે બંને એક પર્ણકુટીમાં કેમ ન સુઈ શકીએ? પર્ણકુટી ખાસી મોટી છે. મેનકાએ ચોંકી ઉઠાય તેવી દરખાસ્ત મૂકી, છતાં તેના વદન પર વાસનાની એક આછી સી રેખા પણ નહોતી. બંને કેમ પર્ણકુટીમાં સૂઈએ? વિશ્વામિત્ર મેનકા સામે ટીકી રહ્યા. ભય લાગે છે દેવ? ભય? ભય શેનો? વિશ્વામિત્ર મેનકાના પ્રશ્નથી થોડા ચોંક્યા. મનમાં ભયના જારા બાજવા ન બેસો. બીજી પર્ણકુટી નથી તો આપણે બંને એક પર્ણકુટીમાં અલગ અલગ નિર્ભયપણે કેમ ન સૂઈ શકીએ? એમ થાય તો મને અહીંથી નાસી જવાની ઈચ્છા ન થાય. તમારે હાથીને બોલાવવાની તકલીફ ન લેવી પડે. મનના જારા સામે નિર્ભય રહેવાનો પાઠ શીખવતી હોય તેમ મેનકા બોલી. તે રાતે વિશ્વામિત્ર અને મેનકા પર્ણકુટીમાં સૂતા. મેનકા પથારી પર, વિશ્વામિત્ર માટે તો સૈયા ભૂમિતલ જ હતું. પથારીમાં પડ્યા ભેગી મેનકા ઊંઘી ગઈ. વિશ્વામિત્રે આ બીજી રાત પણ આધ્યાત્મિક ચિંતામાં કાઢી. ઉપરા ઉપર ઉજાગર કરવાનો તેમને માટે કંઈ આ પહેલો પ્રસંગ નહોતો. ઈશ્વરની તીવ્ર ઝંખનામાં તેમણે ઘણીવાર રાતોની રાતો મટકું માર્યા વિના કાઢી હતી. ઉષ્ટહકાર થવાની તૈયારી હતી ત્યાં મેનકા પથારીમાંથી ચપ કરતી બેઠી થઈ ગઈ. તું અત્યારમાં કેમ ઉઠી? વિશ્વામિત્રે પૂછ્યું. દેવ, તમે મારી પહેલાં જાગી ગયા છો કે? મેનકાએ આરસ મરડતા કહ્યું. આટલી ચોંપ રાખવા છતાં પોતે પાછળ રહી ગઈ એનો જાણે તેને અફસોસ હતો. હા, વિશ્વામિત્રે માત્ર એટલો જ જવાબ દીધો. થોડી વાર તમારું ધ્યાન ચાલુ રાખજો. કંઈ મેનકા ઊભી થઈ. ક્યાં ચાલી? વિશ્વામિત્રે પૂછ્યું. પણ ત્યાં તો મેનકા બહાર નીકળી ગઈ હતી. થોડીવાર મેનકા દાતણને ફર લઈને પાછી આવી ત્યારે વિશ્વામિત્ર કૌશિકીને કાંઠે આવી ગયા હતા. તે તકલીફ શા માટે લીધી? વિશ્વામિત્રે પૂછ્યું. તમે શીખ્યું? આવું ન શીખી હોત તો ચાલત. ઠોઠ નિસાર્યા. ગણાવવાની મારી તૈયારી નથી. એ પછી દરરોજ ઉષ્યકાલે વહેલી ઉઠી મેનકા વિશ્વામિત્ર માટે દાંતણ અને ફર લાવતી. બપોર માટેના ફર પણ તે જ વીણી લાવતી. થોડા સમયમાં આ બધી બાબત મેનકાની ફરજ બની ગઈ. ધીમે ધીમે મેનકાએ હાથી સાથે મૈત્રી કરી લીધી. વિશ્વામિત્ર માટે સ્વાદિષ્ટ ફર શોધવામાં હાથી બહુ ઉપયોગી થતો. હાથીના સંગાતમાં મેનકાને વનની ભીષણતા જરાય ન ડરાવતી. આ ઉપરાંત મેનકાને વનની બિભીષિકા, પાછળનું સૌંદર્ય, યુવાની નૂતન દ્રષ્ટિ લાધી હતી. વનના વિવિધ પુષ્પોથી પોતાનું રૂપ સજવાનું મેનકાને બહુ ગમતું. 86. મેનકા વિશ્વામિત્રના જીવનનો ઉપયોગી ભાગ બની રહી હતી. છતાં તેમની સાધનામાં ઓછામાં ઓછું વિઘ્નરૂપ થવાય એ રીતે તેણે પોતાનો દૈનિક કાર્યક્રમ ગોઠવી કાઢ્યો હતો. પોતાની જાતને વિશ્વામિત્રની નજર સમક્ષ રાખ્યા કરવાને બદલે બને તેટલા અર્ઘા રહેવાનો મેનકાનો સભાન પ્રયાસ રહેતો. છતાં એ અતડી જરાય ન લાગતી. મેનકા, તે શું ધાર્યું છે? એક દિવસ વિશ્વામિત્રે ફરિયાદ કરતા હોય તેમ કહ્યું. શેની વાત કરો છો દેવ? તું મને પાંગરો બનાવી રહી છે. આપણા બેમાંથી એકે પાંગરા બનવું પડે તેમ છે. બંનેને પૂરતું થઈ પડે એટલું અહીં કામ નથી. કહો, પાંગરા બનવાનો વારો કોમનો કાઢશું? તમારો કે મારો? મેનકા પાસે સચોટ પ્રત્યુત્તર હાજર હતો. આમ દિવસો, સપ્તાહ અને માસ વીતવા માંડ્યા. મેનકા અહીં કેટલું રોકાવાની છે એ પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય એટલી તે વિશ્વામિત્રના જીવન સાથે ઓતપ્રોત થઈ ગઈ હતી. કશી વિવરતા દર્શાવ્યા વિના કે કશો દેખાવ કર્યા વિના તે વિશ્વામિત્રના જીવનમાં વણાઈ ગઈ. આમ છતાં તે તો અર્ઘીને અર્ઘી જ રહેતી. વિશ્વામિત્ર આ બધું જોતા મેનકાનો સહજ સંયમ તેમને ગમતો. એ પોતે પણ સ્થિત પ્રજ્ઞ હતા. દરરોજ સાયં સંધ્યા પહેલાં વિશ્વામિત્ર 2-3 ઘડી મેનકા સાથે કૌશિકીને કાંઠે બેસતા. આ સમય નિરાતે વાતો કરવાનો હતો. વાતચીતમાં મોટે ભાગે મેનકા અવનવા પ્રશ્નો પૂછતી અને તેની શંકાનું નિરસન કરતા. આ પ્રશ્નોત્તરીને કોઈ બંધન નહોતું. જે પ્રશ્ન હડફેટે ચડે તેની મુક્ત મને ચર્ચા થતી. મુક્ત ચર્ચાની આ ઘડીઓ મેનકાને નવજીવનનો ભાથું બંધાવતી. દેવ, સ્ત્રીના જીવનની ચરમસિદ્ધિ શી? મેનકાએ એક દિવસ કૌશિકીની રેતી સાથે ગેલ કરતા વિશ્વામિત્રને પૂછ્યું. આવો પ્રશ્ન પૂછી શકે એટલી તે વિશ્વામિત્રની નજીક આવી ગઈ હતી. માતૃપદ? સહધર્મચારિણીનું પદ નહીં? ના, સહધર્મચારિણીનું પદ સાધન છે. માતૃપદ સાધ્ય. માતૃપદ ન પામે ત્યાં સુધી સ્ત્રી અપૂર્ણ ગણાય? હા. સ્ત્રીના જીવન વિશે આટલી વાત કર્યા પછી મેનકાએ કુશળતાપૂર્વક વાર્તાલાપનો વિષય બદલી નાખ્યો. વળી થોડા દિવસ બાદ, દેવ, સ્ત્રી પુરુષનું આકર્ષણ ઋત અને સત્યથી વિપરીત ક્યારે ન ગણાય. સંતાનોત્પત્તિની ઈચ્છાથી થતું સ્ત્રી પુરુષનું મિલન ધર્મ્ય છે. દેવ, મારા મનની એક મૂંઝવણ વ્યક્ત કરું? નિસંકોચ ભાવે કહે, મારું નારીત્વ પરિપૂર્ણ છે. માતૃપદની ઝંખના હજી ફરી નથી. એ ઝંખના પણ પરિપૂર્ણ થશે? સમજું છું દેવ, કિંતુ મને ચોમેર માનવને બદલે માનવ જંતુઓ દેખાય છે. તેનું શું? આને મારું મિથ્યા અભિમાન ન સમજશો. ઈશ્વરે મને સૌંદર્ય બક્ષ્યું છે તે હું જાણું છું. એ સૌંદર્યને જાળવતા અને વિકસાવતાય મને આવડે છે. નૃત્ય, સંગીત, સજાવટ દ્વારા નૈસર્ગિક લાવણ્યને મઠારવાની કળા પણ મને સાધ્ય છે. આવું બધું મારે માટે સહજ છે. પુરુષોને મેં મારી પાછળ ગાંડા થતા જોયા છે, પરંતુ જે પુરુષ માત્ર મારા બાહ્ય આકર્ષણમાં લોભાય તે મને ફુદા જેવા લાગે છે. દેવ, મારા બાળકના પિતા થવાનો અધિકાર હું કોઈ જંતુને તો ન જ આપું. મને ઓળખવાની એને પરવા ન હોય, છતાં મારા રૂપના ભડકામાં સરગી જવા તત્પર હોય તેવા મગતરા સાથે કદી મારો નાતો ન હોય. પણ જે પુરુષ પ્રવરને મારા બાહ્ય આકર્ષણની પરવા ન હોય, જે મારું અંદરનું હીર જોવા મથે, તેને હું મારા બાળકનો પિતા થવા સામેથી નિમંત્રું. પણ કહો તો ખરા દેવ, આવો પુરુષ પ્રવર ક્યાં છે? તમે જાણો છો? એવો પુરુષ પણ તને મળી રહેશે. વિશ્વામિત્રે કોઈ તાત્વિક સિદ્ધાંત પ્રતિપાદિત કરતા હોય તેમ કહ્યું. આ વાર્તાલાપ અંગત તત્વ આવે નહીં એની તેઓ કાળજી રાખતા. રોષ ન કરો તો હું મેનકાએ પરવાર થંભી કહ્યું. કહે, મને તો એવો પુરુષ પ્રવર મળી ગયો છે. એમ વિશ્વામિત્ર તાઠસ્ય ચાલુ રાખવા મથ્યા. સામે જ બેઠો છે, છતાં તેને મારા અફાટ સૌંદર્ય સામે જોવાની એ પરવા નથી. એ પુરુષ પ્રવર સતત મારા અંતરમાં ડોકિયા કર્યા કરે છે. કંઈ મેનકા લજ્જાની મારી નીચું જોઈ ગઈ. લજ્જાવંત સ્ત્રી આથી વિશેષ પોતાના પ્રેમની જાહેરાત ભાગ્યે જ કરી શકે. મેનકા, વિશ્વામિત્ર ચોંકી ઉઠ્યા. જી, મેનકાએ કૌશિકીની વેરૂમાં નજર ખુપાવી રાખતા કહ્યું. મારી વાત કરે છે? વિશ્વામિત્રને મોટી બહેન સત્યવતીની આગાહી સાચી પડી રહી હોય તેમ લાગ્યું. કંઈ પાપ તો નથી કરતી ને? મેનકાએ સહેજ ઊંચું જોયું. પાપ નહીં, પણ તને વ્યર્થ મોહ થયો લાગે છે. દેવ, મારી ઝંખના માત્ર મોહ હોત તો આટલા દિવસ પર્યંત તે મનમાં ન રહી શકત. ઝાકરની જેમ મોહને ઉડી જતા સીવાર. બીજું, દેવ, મોહ હોય ત્યાં વિવર્તા હોય. મોહ માનવીને સ્વસ્થ નથી રહેવા દેતો. કહો, હું તમને વિહ્વર લાગી છું? આટલા દિવસમાં ક્યારેય? મેનકા વિશ્વામિત્ર પર મીટ માંડી રહી. મેનકા, તારા મનની વાત તે નિખાલસ ભાવે કહી દીધી, હવે મારી વાત શાંતિથી સાંભળીશ ને? અવશ્ય. અકરાઈશ નહીં ને? ના, નહીં અકરાવ, સત્ય જીરવી જાણીશ. મેનકા, તમે ઘોર વાસ્તવિકતાનું ભાન કરાવવું આવશ્યક છે. હું તારા બાળકનો પિતા થવાનો ઇનકાર કરું છું. અત્યાર સુધી તે વ્યર્થ આશામાંને આશામાં મનના બેલગામ ઘોડા ઘડી રાખ્યા હશે. હું એ આશાનો છેદ કરી નાખું છું. એને નિર્દયતા ન માનીશ, વાસ્તવિકતા સમજજે. બોલ, હવે શું કરવું છે? ઋષિ વિશ્વામિત્રે નિર્મમ ભાવે મેનકાના ઉત્સાહ પર ટાઢું પાણી રેડ્યું. હવે મેનકાએ કોઈ ઊંડા વિચારમાં ઉતરી ગઈ હોય તેમ પૂછ્યું. હા, વિશ્વામિત્ર અલ્પક નજરે જોઈ રહ્યા. આવડા મોટા આઘાતની વાત મેનકાએ જે સ્વસ્થતાપૂર્વક જીરવી તેથી તેમને મેનકાના નારીત્વ માટે આદર થયો. મેનકા ફટકિયાની જમાતની નહોતી, તે પોચટ નહોતી. કોમર કરીશી નાજુક નારીની આ વ્રજરસી તાકાત એ જ જાણે મેનકાના સૌંદર્યનું હાર્દ હતું. દેવ, હું તો તમારી અનહદ આભારી છું. મેનકાના સ્વસ્થ સ્વરમાં હતાશાનો અંશ સરખો નહોતો. આભારી શા માટે? વરી વિશ્વામિત્રને આશ્ચર્ય થયું. તમે મને અહીંથી જતી રહેવાની આજ્ઞા ન કરી તે માટે. દેવ, મેં સાંભળ્યું છે કે માનવી માટે સર્વ કંઈ તપ સાધ્ય છે. મારું તપ અધૂરું છે, તે હું પૂર્ણ કરીશ. મને કોઈ બાબતની ઉતાવળ નથી, પણ તમને પામ્યા વિના હું નહીં રહું, નહીં જંપું. આવી હટ કરવાનું કોઈ કારણ? વિશ્વામિત્રે મહેનકાને સમજાવવાનો પ્રયાસ કર્યો. બધી બાબતના કારણ નથી હોતા અને હોય તો સમજાવી નથી શકાતા. કહી મહેનકા મોઢું ફેરવી ગઈ. મહેનકા કાકરુદી કરવા ન બેઠી, ન અશ્રુ સારવા બેઠી, પોતાના ગૌરવમાં જ રહી. વિશ્વામિત્રને નારીત્વનું આવું ગૌરવ ગમ્યું, પણ મહેનકાનો આગ્રહ જોઈ તેમને મોટી બહેનની આગાહી સતત યાદ આવ્યા કરી. નારીના અપાર સૌંદર્યની અવગણના થઈ શકે, તેના તપની અવગણના કેમ થાય? વરી દિવસો વીતવા લાગ્યા. મહેનકાએ પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો અને વિશ્વામિત્રે તેનો ઇનકાર કર્યો. એ પ્રસંગ બન્યો જ ન હોય એટલું સ્વાભાવિક પાછું મહેનકાનું વર્તન થઈ ગયું. પહેલાં જેટલી જ કાળજીથી તે વિશ્વામિત્રની ઝીણી મોટી પ્રત્યેક જરૂરિયાતનું ધ્યાન રાખતી, વનફૂલના શણગાર સજવામાં તે જરાય મોરી નહોતી પડી. ઉલ્લાસ એ જ, એવી જ નિષ્ઠા. વિશ્વામિત્રને ખ્યાલ ન આવે એ રીતે મહેનકા તેમના જીવનનો ભાગ બની ગઈ હતી. દેવ, તમે એકલા એકલા કોની સાથે વાતો કરો છો? એક સાંજે મહેનકાએ વિશ્વામિત્રને પૂછ્યું. સ્થળ એ જ, કૌશિકીનો રમ્ય તટ. તે સાંભળ્યું? વિશ્વામિત્રે સામો પ્રશ્ન કર્યો. હા, બે તદ્દન જુદા જ અવાજ, પણ મેં ચૂપકીદીથી જોયું તો તમે એકલા જ હતા. અવાજ જુદા, વ્યક્તિ એક. મહેનકા, એ મારો અંતરનાદ છે, એ મને દોરે છે. વિશ્વામિત્રને હવે મહેનકા એટલી નજીક લાગતી હતી કે તેની સમક્ષ અંતરનાદની વાત કરતા તેમને સંકોચ ન થયો. હવે તેમને અંતરનાદની વાત ગુપ્ત રાખવાનું પણ અનાવશ્યક લાગવા માંડ્યું હતું. અંતરનાદ એ તમને દોરે? મહેનકાના વદન પર નવી લીટી તરવરી રહી. હા, એક પ્રશ્ન પૂછું, કહે મહેનકા અટકી. તેના નખથી કાન સુધી જાણે ગુલાલ છંટાઈ ગયો. રૂપવતી ન હોય એવી સ્ત્રીને પણ ગુલાબી લાવણીય બક્ષે છે. મહેનકા તો રૂપવતી હતી જ. તને હજી એવા શિષ્ટાચારની આવશ્યકતા લાગે છે? હા. આપણી વચ્ચે શિષ્ટાચાર આવશ્યક લાગ્યો એટલે પૂછ્યું. પૂછ, તારે જે પૂછવું હોય તે ખુશીથી પૂછ. જવાબ સાચો આપવો પડશે. હં? મહેનકા, તું તો ઋષિને સત્યના પાઠ ભણાવવા બેઠી. તારી દૃષ્ટતા હવે વધતી જાય છે. કંઈ વિશ્વામિત્ર હસ્યા. એ હાસ્ય દ્વારા તેઓ મહેનકાનો ક્ષોભ દૂર કરવા માંગતા હતા. ક્ષમા કરો, માનવીના મનમાં આશંકા હોય ત્યારે તેને બધું ધૂંધરું દેખાય, એમાં તેનો શો દોષ? મહેનકાએ સરળતાપૂર્વક કહ્યું. આડકથામાં ક્યાંક મૂળ વાત ન ભૂલી જતી. વિશ્વામિત્ર વરી હસ્યા. ભૂલું કેમ? આ બધી આડકથા તો મૂળ પ્રશ્નની પ્રસ્તાવના છે. કહો, તમારો અંતરનાદ મારે વિશે શું કહે છે? મહેનકા, તું જબરી છે. વિશ્વામિત્રના સ્વરમાં રોષ નહોતો, ગમ્મત હતી. તેની અત્યારે ખબર પડી? તે મર્મ પ્રશ્ન પૂછી લીધો? પ્રત્યુત્તર ન આપવું હોય તો સ્પષ્ટ ના કહેજો. મને માઠું નહીં લાગે. ના, તને ઉત્તર આપવાની ના કહેવાય નહીં. તારા પ્રશ્નનો ઉત્તર મેળવવાનો તારો અધિકાર છે, પણ બધું જાણીને આઘાત ન પામતી. ઈશ્વર નારીને આઘાત જીરવવાની અમાપ શક્તિ અર્પે છે. મહેનકાના સ્વરમાં આત્મશ્રદ્ધાનો વિજયી રણકો હતો. ઘડી ઘડીમાં ભાંગી પડે એ જમાતની પોતે નથી, એમ તેણે સ્પષ્ટ સૂચવી દીધું. મારા અંતરનાદ અનુસાર હું તારા બાળકોનો પિતા છું. વિશ્વામિત્રે કોઈ ત્રાહિતની વાત કરતા હોય તેવા તાથસ્યપૂર્વક કહ્યું. દેવ, કઈ મહેનકાએ પહેલીવાર વિશ્વામિત્રના ખોરામાં માથું નાખી દીધું. ઋષિના ચરણ મહેનકાના આનંદ અશ્રુથી ભીંજાઈ રહ્યા. પૂરી વાત તો સાંભળ, વિશ્વામિત્રે જરાય વિચલિત થયા વિના કહ્યું. મારે બીજું કાંઈ સાંભળવું નથી. મેનકાએ વિશ્વામિત્રના ખોરામાંથી માથું ઊંચું કર્યું. તેને પોતાના વિજયનું ગૌરવ હતું. હું એ અંતર્નાદનો પ્રતિકાર કરું છું. થાય તેટલો પ્રતિકાર કરી જુઓ, તમારું કાંઈ ચાલવાનું નથી. મેનકાને વિશ્વામિત્ર ચમકાવી ન શક્યા. તું કહે છે તે સાચું હોય તો પણ એ જ અંતર્નાદ અનુસાર તારા માતૃપદની શરતો એટલી આકરી છે કે તું પોતે સાંભળીને છરી ઉઠીશ. વિશ્વામિત્રે મેનકાને ચમકાવવાનું ચાલુ રાખ્યું. વિશેષ કંઈ મારે સાંભળવું નથી, કહીં મેનકાએ પોતાના કાન પર હાથ દાબી દીધા. જો સાંભળ, વિશ્વામિત્રે મેનકાના કાન પરથી હાથ દૂર કરતા કહ્યું, બાળક અવતરે કે તરત આપણે બંનેએ છૂટા થવું પડશે. આપણું દાંપત્ય એટલું જ મર્યાદિત હશે અને તારે પણ થનાર બાળકનો જન્મતા વેંત ત્યાગ કરવો પડશે. રહેવા દો, મને ભડકાવી રહેવા દો, એ કોઈ આકરી શરત છે? દેવ, તમારા એક સુખદ સ્મરણ પર હું સૌભવ વિરહમાં કાઢી નાખવા તૈયાર છું અને થનાર બાળકને મા બાપના સુખથી વંચિત રહેવાનું સર્જાયું હશે તો તેમાં કોણ ફેર કરી શકવાનું છે? આવી વાતો કરી મને ગભરાવવાનો પ્રયત્ન ન કરો. તને ગભરાવવા નથી માંગતો, આ નરી વાસ્તવિકતા છે. મેનકા, તો ઉતાવળી ન થા. હું ઉતાવળી નથી, હજી વિચાર કરી જો. વિચાર. દેવ, મેં બહુ વિચાર કર્યો, હવે મારે કોઈ નવો વિચાર કરવો નથી. તમે કઈ તે શરતોનો મને જરાય ભય નથી. મેનકા કૃતનિશ્ચયી હતી. ના મેનકા, એમ નહીં. વિશ્વામિત્ર સ્વસ્થ હતા. તો કેમ? હજી 2 સપ્તાહ વિચારી જો. વિશ્વામિત્રે ઉર્મિના વમરમાં ન તણાવવાનો માર્ગ દર્શાવ્યો. આપની આજ્ઞા હું માથે ચડાવીશ, મેનકાએ ઊભી થતાં કહ્યું, પણ મારે કોઈ નવો વિચાર કરવો નથી. દેવ, મારું તપ ફર્યું, મારી ઝંખના પરિપૂર્ણ થવાની સુભગ ઘડી આવી પહોંચી છે. મારા અંતરનો અણુએ અણુ અત્યારે નાચે છે. નૃત્યની વાત કરતી હોવા છતાં મેનકા સ્વસ્થ દેખાતી હતી, માત્ર તેના હૈયાના ધબકારા વધી ગયા હતા. 87. કણવ આશ્રમ પાસેની મેનકા ગુફામાં વિશ્વામિત્ર અને મેનકા વિદાય લઈ રહ્યા હતા ત્યારે વાતાવરણ અલૌકિક બની ગયું. સમજપૂર્વકની આવી વસમી વિદાય માનવ ઇતિહાસમાં અદ્વિતીય હતી. મેનકાના હાથમાં કમરની કરી સમી નવજાત પુત્રી હતી. હળદરમાં જપકોરાઈને ઉઠી હોય તેવી મેનકા ફિક્કી લાગતી હતી, પણ તેના અનુપમ માતૃત્વ સમક્ષ આ ફિક્કાશ ભૂલાઈ જતી હતી. મેનકાએ નારી જીવનની ચરમસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તે માતા બની હતી વિશ્વામિત્રની પુત્રીની. વિશ્વામિત્રના વદન પર ગાંભીર્ય હતું, પણ કશો અફસોસ નહોતો. તેઓ પણ નવજાત પુત્રી પ્રત્યે પ્રેમપૂર્ણ દ્રષ્ટિએ નિરખી રહ્યા હતા. મેનકા, વિશ્વામિત્ર કંઈ વારે બોલ્યા. કેમ દેવ? મેનકાએ પૂછ્યું. હૃદયમાં કોઈ દુર્બળતા નથી ઉઠતી ને? વિશ્વામિત્ર જાણે મેનકાને ટટ્ટાર રાખવા મથતા હતા. ના દેવ, તમારું પડખું પામનારી દુર્બળ કેમ બને? આ બાળકીને હું આપના સૂચન મુજબ કણવ ઋષિના આશ્રમ પાસે મૂકીને જતી રહીશ. આપનો વિરહ પણ ગૌરવભેર સહી લઈશ. દેવ, આશીર્વાદ દો કે તમારી પાસેથી જે પામી છું તે મારું ભવોભવનું પાથેય બનો. મેનકા, માત્ર અમારા આશીર્વાદ નહીં, મારો પ્રેમ પણ સદાય તારી સાથે છે. તમે આટલી સ્વસ્થ જોઈને મને નિરાંત થાય છે. નિયત્યનો ક્રમ કોણ ફેરવી શકશે? જાણું છું દેવ, અને તેથી તો મારા મનમાં કશો ઉચાટ નથી. છતાં જતા પહેલાં એક યાચના કરું? મેનકા વિનમ્ર સ્વરે બોલી. હજી યાચના? દેવ, માતા નહોતી થઈ ત્યાં સુધી મને માતૃપદની ભવ્યતાની પૂરી જાણ નહોતી, ત્યારે મેં થનાર બાળકને ત્યજી દેવાની વાત સ્વીકારી લીધી. અત્યારે તેનો શોક થાય છે? ના, શોક નથી થતો, વચન પાલન તો કરીશ જ, પણ એક છૂટ માંગું છું. કઈ છૂટ? વિશ્વામિત્ર, માતાના અંતરની વ્યથા કલ્પી શકતા હતા. મારી દીકરી પર કોઈ વિઘ્ન આવે ત્યારે તેને સહાયભૂત થવાની મને છૂટ આપો. મેનકાનો સ્વર ગરગરો થયો. મેનકા, આપણી આ ચીર વિદાયના સ્મરણમાં મારું તને વરદાન છે કે પુત્રી પર વિઘ્ન હશે તે પ્રસંગે તું તેની બાજુમાં હોઈશ. પુત્રીને તારી ઓથ મળો, ઈશ્વર તારું કલ્યાણ કરો. ઋષિ વિશ્વામિત્રે પ્રિયતમા મેનકાને મધુરા વાક્યોથી વિદાય આપી. દેવ, હું ધન્ય બની. મેનકાએ લરીને પુત્રીને વિશ્વામિત્રના ચરણમાં મૂકી, પછી આદરપૂર્વક પતિની ચરણરજ માથે ચડાવી. પુત્રીને લઈ મેનકા અને વિશ્વામિત્ર ગુફામાંથી બહાર આવ્યા. કણવ આશ્રમની બાજુમાં એક વિશાળ વૃક્ષની છાયામાં સુરક્ષિત સ્તરે દીકરીને મૂકી બંને ઊભા ઊભા પ્રેમભરી દ્રષ્ટિએ તેની સામે જોઈ રહ્યા. થોડી વાર થઈ ત્યાં એક મયુર ત્યાં થનગનતો આવી પહોંચ્યો. શકુંત, આ દીકરીનું ધ્યાન રાખજે, વિશ્વામિત્રે કહ્યું. તેના સ્વરમાં કંપ હતો. મન પર કાબૂ રાખવાના પ્રયાસ છતાં તેમના સ્વરમાં લાગણી પ્રગટ થયા વિના ન રહી. આવી લાગણી જ જીવનને માધુર્ય બક્ષે છે ને. મોર સમજ્યો હોય તેમ બાળકને પડખે જઈ ઊભો રહ્યો. મેનકા વિશ્વામિત્ર પરવાર મૌન રહ્યા. વિદાયની ઘડીએ તેમને બંનેને કંઈ બોલવાનું સૂજતું નહોતું. થોડી વારે મેનકા દક્ષિણે અગ્નિકોણ તરફ અને વિશ્વામિત્ર ઉત્તરે વાવ્યકોણ તરફ આગળ વધ્યા. અનન્ય સ્નેહથી સાંકર તોડતા હોય એવો તેમના બંનેના પગલામાં ભાર હતો, પણ બેમાંથી કોઈના પગલાં લથડતા નહોતા. તેમના મિલન કરતા આ વિદાય ક્યાંય ચડિયાતી હતી. બે મહાન આત્મા જુદા પડતા હતા. તેની ભવ્યતાને અંજલિ આપતો હોય તેમ મયુર કેકા કરવા લાગ્યો. મેનકા અને વિશ્વામિત્ર બંને પાછું વારી જોયું. બંનેની નજર પહેલા પુત્રી પર કેન્દ્રિત થઈ. કશી પરવા ન હોય તેમ એ નવજાત પારા હાથ ઉલારી રહી હતી. દીકરી પરથી નજર ઊંચી કરતા મેનકા અને વિશ્વામિત્રની નજર મળી. એ દ્રષ્ટિમાં જે વ્યક્ત થયું તેને શબ્દદેહ આપવાનું અશક્ય છે. પાછા બંને પોતપોતાની દિશામાં ચાલવા લાગ્યા. વિશ્વામિત્ર અર્ધકોષ દૂર ગયા હશે ત્યાં તેમને હસ્તી સામો મળ્યો. વિશ્વામિત્રે તેની સૂટ પર મમતાભર્યો હાથ ફેરવ્યો, પછી સ્નેહ નિતરતા સ્વરે કહ્યું, ગજરાજ, મેનકા અગ્નિ દિશામાં ગઈ છે. પ્રસૂતિ બાદ તે નબળી પડી ગઈ છે. જા, તેને પીઠ પર બેસાડી મરીચી આશ્રમ પર્યંત મૂકી આવ. આથી ઋષિ વિશ્વામિત્રની વાત બરાબર સમજ્યો હોય તેમ તીર વેગે અગ્નિ દિશા તરફ ઘસ્યો. વિશ્વામિત્ર પરભર સંતોષપૂર્વક જોઈ રહ્યા. 88. ઘનઘોર રાત્રિ પોતાની મોટી બહેન ઉષાને માટે સ્થાન કરી આપતી હતી એ સમયે ઋષિ વિશ્વામિત્ર ભૃગુક્ષેત્રે અધિત્યકા પર પ્રાર્થના કરતા હતા. માં ઉષા, મારું જીવન પવિત્ર છે, તેને કોઈ કાલીમાં લાગી હોય એમ હું માનતો નથી. નારીના નિર્વધી સ્નેહનો સંતાનો ઉત્પત્તિ અર્થે સ્વીકાર એ કોઈ પાપ નથી. વાસનાને વશ હું થયો નથી. મારું અંતર સ્વચ્છ છે, એમાં કોઈ ડાઘ નથી, કોઈ વસવસો નથી. મેનકા સમી નારી પણ વિષય સુખમાં લપટાય નહીં. માં, અમે તો નિયતિના નિમિત્ત બન્યા, છતાં માં, મારે મારી વિશુદ્ધિની પ્રતીતિ જોઈએ. મેં જો ઋતનું પાલન કર્યું હોય હું જો સત્યને પંથેથી ચલિત ન થયો હોઉં, મારું ચારિત્ર્ય જો અણિશુદ્ધ હોય તો માં મારે કંઠે કોઈ એવું ગાન દે કે જે અમર બની જાય. શબ્દો અનાશવંત છે, તેની પ્રતીતિ થાય તેવું કોઈ મંત્રનું ઓ માં મને દર્શન કરાવ. કીર્તિ અપકીર્તિની મને પરવા નથી, પણ હું બ્રહ્મણામાં તો નથી ને, મારે તેની ચકાસણી કરવી છે. મારા દોહિત્ર વિશેની આગાહી સાચી પડવાની હોય તો માં મારે તેની પ્રતીતિ જોઈએ. વિશ્વામિત્રની પ્રાર્થના ચાલી રહી હતી ત્યારે રથ સ્થિત ઉષાદેવી સંસાર યજ્ઞના આરંભની ઝાલર બજાવતી હોય તેમ તુષારરૂપી બિંદુઓ દોહી રહી હતી. ઉષાના રથમાં અમર દેવતાઓ બેઠા હતા. એ રથ જાણે અગ્નિ દિશા તરફ પ્રયાણ કરી રહ્યો હતો. નવયૌવનાસી ઉષા પોતાનો ઉર પ્રદેશ ખોલી રહી હતી ત્યાં તેણે જ દોહેલ ઝાકરના ઓધમાં ખબખબ કરતો અરુણ ભગવાન સૂર્યનારાયણનો રથ લઈને આવી પહોંચ્યો. એક તરફ વિશ્વામિત્ર તેમની પ્રાર્થનામાં તલ્લીન હતા ત્યારે બીજી તરફ દસે દિશાઓમાં જાણે દિવ્ય મૃદુ ગુંજરાવ થઈ રહ્યો, વાતાવરણમાં મુગ્ધ કરી દે તેવી પ્રફુલ્લતા પ્રસરી રહી. માનવના આત્માને જગાડે તેવું અપાર્થિવ પ્રેરક તત્વ સ્પર્શી શકાય એટલી સ્પષ્ટતાપૂર્વક સમગ્ર અધિચક્કા પર પ્રસરી રહ્યું. અને પૂર્વ દિશામાં ભગવાન સૂર્યનારાયણનો નિત્ય નૂતન ઉદય થયો. વિશ્વામિત્ર પરભર સવિતાદેવને મુગ્ધ ભાવે જોઈ રહ્યા. પછી તેમને કંઠે ઉદ્ગીત સ્ફૂર્યું, ઓ પૃથ્વીની પ્રાણશક્તિ, અમારા પ્રાણને ત્યાગમય ભુક્તિ દ્વારા પ્રબર કર. ઓ અંતરિક્ષની જ્ઞાનશક્તિ, અમારા ચિંતને રાગહીન યુક્તિ દ્વારા વિમર કર. ઓ સ્વર્ગની આનંદ શક્તિ, અમારા અંતરને અશેષ મુક્તિ દ્વારા ઉજ્જવળ કર. ઓ પરાત્પર પૂર્ણ શક્તિ, અમારા અસ્તિત્વને અસંગ સંપૃક્તિ દ્વારા નિશ્વર કર. અમે એ સર્વોત્કૃષ્ટ ભર્ગનું ધ્યાન ધરીએ છીએ. પ્રકાશની આંતરિક ખોજમાં અમને તેની પ્રેરણા હો. અને પ્રાર્થનાની આ ભાવનાને ધનીભૂત કરતો મંત્ર ઋષિ વિશ્વામિત્રને કંઠેથી સર્યો. ગાયત્રી છંદમાં ઓરૂમ ભૂર્ભુર્વઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. જીવનમાં આથી ચડિયાતા કશાની અપેક્ષા ન હોય તેમ વિશ્વામિત્ર ગાયત્રી મંત્ર બોલતા નિર્વધિ આનંદના સાગરમાં નિમજ્જન કરી રહ્યા. સમગ્ર ભૃગુક્ષેત્ર કોઈ વિદ્યુત સંચારની અસર નીચે હોય તેમ ઝણઝણી રહ્યું. જે સ્તરે જીવનનો પરમ મંત્ર સ્ફુટ થયો તેના પુદગરો નાચી ઉઠે. તેમાં 89 દેવ, ઘણા સમય બાદ આજ હું તમને નિર્ભેર આનંદમાં જોઉં છું. શું થયું છે? ભગવતી અરુંધતીએ મહર્ષિ વસિષ્ઠને પૂછ્યું. દેવી, માનવતા નાના સા અંતરમાં સમાય નહીં એવા આનંદનો આ પ્રસંગ છે. મહર્ષિ વસિષ્ઠ આટલું કહેતાય ડોલી ઉઠ્યા. સુદાસના પ્રસંગ પછી તમે એવા ઉદાસ થઈ ગયા હતા કે મને ચિંતા થવા લાગી હતી. સુદાસ, મહર્ષિ વસિષ્ઠે પરભર અંતરિક્ષમાં જોઈ રહેતા કહ્યું, મારા જીવનનો એ દુઃખદ પ્રસંગ બની ગયો. ભારે મોટી ભૂલ થઈ ગઈ. મારા મનમાં જામી ગયેલ જારાના લીધે મેં સુદાસની પૂરી પરીક્ષા ન કરી. સુદાસને જીતાડ્યો, પછી એ સુદાસ મને શીખવવા આવ્યો. મેં ક્ષણાર્ધમાં સુદાસને તેનું સ્થાન બતાવી દીધું. સુદાસ જબરો ખરો, મારા ચરણ પકડી લીધા. ત્યારે મને કસોટી કરવાનું ન સૂજ્યું. થોડા દિન બાદ મેં સુદાસને પૂછ્યું, તમે કાશી પાછા ક્યારે જાઓ છો? તેણે કહ્યું, મહર્ષિ આપ કૃપા કરો તો થોડા વખત સપ્તસિંધુમાં રહું, આર્યોને મન આ પ્રદેશ તીર્થસ્થાન છે, મેં તેને થોડો સમય સપ્તસિંધુમાં રહેવાની છૂટ આપી, આ પ્રસંગે મને તેના અંતરના મહેલનો તાગ લેવાનું ન સૂજ્યું, પણ પછી સુદાસે પુરુરાજ સંવરણને પકડ્યા અને પુરુઓને મારવા માંડ્યા, ત્યારે મારી પાસે રાવ આવી, આ વખતે મને ખબર પડી કે સુદાસે તેના પ્રથમ પુરોહિતના પણ આવો જ દગો દીધો હતો, મેં સુદાસને શ્રાપ આપ્યો કે તું દાસ રાજ્ય યુદ્ધ ભલે જીત્યો, હવે તારું કે ત્રુત્સુઓનું નામો નિશાન નહીં રહે, આતત્તાઈઓ કારની ગરતામાં ગરકાવ થઈ જવા જોઈએ, સુદાસને તો તેના દુષ્કર્મનો બદલો મળી ગયો, પણ મારું શું? મેં વિશ્વામિત્રને અન્યાય કર્યો તેનું શું? તેમણે મને મળવાની ઈચ્છા વ્યક્ત કરી તો મેં તેનોય ઇનકાર કરી દીધો, તેનું શું? પણ અનંતના સ્વામીની કરા અજબ છે, મને જીતાડીને હરાવ્યો, વિશ્વામિત્રને હરાવીને જીતાડ્યા, એ વરી શું? મહર્ષિ વિશ્વામિત્ર મહર્ષિના સ્વરમાં અનેરી ધન્યતા ઉભરાતી હતી. મહર્ષિ, અરુંધતીએ વચ્ચે પૂછ્યું. હા, વિશ્વામિત્ર મહર્ષિ છે, એ નિર્વિવાદ સત્ય છે, ઈશ્વરે તેમને હરાવીને જીતાડ્યા, તે શું? અરુંધતીએ ઉત્સાહપૂર્વક પૂછ્યું. ભગવતી, અરુંધતી, મહર્ષિ વિશ્વામિત્ર સામે મારો કોઈ અંગત રોષ તો હતો નહીં, હોઈ શકે નહીં, મારો વિરોધ તેમના વિચાર સામે હતો, પણ દાસ રાજ્ય યુદ્ધ પૂરું થયા પછી મેં જોયું કે મહર્ષિ વિશ્વામિત્ર કાર્યક્ષેત્ર પરથી અદૃશ્ય થયા હોવા છતાં આર્ય અનાર્ય સંસ્કૃતિના સમન્વયનો તેમનો વિચાર ઉલટો વેગથી પ્રસરી રહ્યો છે. દેવી, સત્ય વિચાર તો અમૃતનો કુંભ છે, સદવિચારના બીજને ફેલાતું રોકવાનું શક્ય નથી, રોકવા મથો તેમ તે વિશેષ ફેલાય છે, વિચારના સામર્થ્યને કોઈ પહોંચી શકતું નથી. વિશ્વામિત્રની અનુપસ્થિતિ છતાં મેં તેમનો વિચાર રજનીગંધાની મહેકની જેમ ચોતરફ ફેલાતો જોયો અને પહેલીવાર મારા મનમાં શંકા ઉપસ્થિત થઈ કે હું તો ક્યાંક થાપ નથી ખાઈ ગયો ને. પણ સંસ્કૃતિ સમન્વયથી લાંબે ગળે યજ્ઞો બંધ પડે તે વાત ખોટી નહોતી, એ નાદ મારા અંતરમાંથી સતત આવ્યા કરતો હતો, મને અનિશ્ચિતતાની ભારે અકરામણ હતી, એ અકરામણ દૂર કેમ થઈ? અરુંધતી વિશિષ્ટ માનસિક પ્રક્રિયાના પણ સાથી અને રખેવાર હતા. દેવી, મહર્ષિ વિશ્વામિત્રને અનુપમ વેદ મંત્રનું દર્શન થયાનું સાંભળ્યું છે, યજ્ઞો રહે કે જાય, પૂજા થાય કે ન થાય, પણ આ ગાયત્રી મંત્ર યાદ રહેશે ત્યાં સુધી આર્યત્વ અમર છે. ગાયત્રી મંત્ર અદ્ભુત, અકલ્પનીય, માનવીને કંઠે આવું ગાન સુફરે છે ત્યાં સુધી જીવનની વિશુદ્ધિ સુરક્ષિત છે. આહા, ગાયત્રી મંત્રનોય મંત્ર, તમારો આનંદ તેને લીધે છે? હા, આનંદ વિભોર વશિષ્ઠ પોતાના પ્રતિસ્પર્ધી મનાતા વિશ્વામિત્રને તદ્દન સ્વાભાવિકપણે અંજલિ અર્પી રહ્યા. વિશ્વામિત્રની મહત્તાના સહજ સ્વીકારમાં વશિષ્ઠની મહત્તાની ગુરુ ચાવી હતી. જે મંત્ર તમારે કંઠે આટલી મુક્ત પ્રશંસા પામે છે તે સાંભળ્યા વિના નહીં રહેવાય. દેવ, એ દિવ્ય મંત્ર સંભળાવો, માતા અરુંધતીએ કહ્યું. સાંભળો દેવી, ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહી ધિયો યો નઃ પ્રચોદયાત. આ તો ખરેખર અદ્ભુત દેવ મંત્રના શ્રવણે ભગવતી અરુંધતી જાણે દિવ્યતાનો સ્પર્શ પામ્યા, તેમના પ્રસન્ન વદન પર મુગ્ધતા પ્રસરી રહી.